ගරු මන්ත්‍රීවරයෙකු නමක් යෝජනා කරමින් ඉල්ලා සිටිනවා.
ගරු මූලාසනයේ සඳහා මම රෝහිණී විජේරත්න මහත්මියගේ මන්ත්‍රීතුමියගේ නම යෝජනා
කරනවා. මම අනුමත කරනවා.
ගරු දිලීප් වෙදආරච්චි මන්ත්‍රීතුමා, ඔබතුමාට මිනිත්තු 17ක් තියෙනවා.
ගරු මූලාසනයේ ගරු කාර්ක සභා අවස්ථාවේදී මන්ත්‍රීතුමනි, ඒ වගේම අද ධීවර ඉඩම් වැවිලි කර්මාන්ත අමාත්‍යාංශය ගැන වැසිස්සේ කාර්ක සභා අවස්ථාවේදී මට වචන සල්පයක් ඉදිරිපත් කිරීමට අවස්ථාව ලැබීම ගැන මම බෙහෙවින්ම සතුටු වෙනවා. විශේෂයෙන්ම මම අද කතා කරනවා ධීවර ශ්‍රේෂ්ඨය ගැන. විශේෂයෙන්ම මම ප්‍රථමයෙන් මම ස්තුතිවන්ත වෙනවා මේ සභාවේ සමහර මන්ත්‍රීවරු මට අවවාද කරා. සමස්ත රටේ ධීවර දන්තාව වෙනුවෙන් කොරෝනා වසංගතය නිසා ඇතිවෙච්ච ප්‍රශ්නෙට මම අමුවෙන් මසුන් කාලා මේ ප්‍රශ්නය නිරාකරණය කරන ප්‍රාතිහාර්යක් පෑවා වගේ මම කටයුතු කරන නිසා මට අපහාස කරා. නමුත් අද මුළු ලෝකෙම මට ප්‍රශංසා කරනවා. ඒ වගේම මේ රටේ සමස්ත ජනතාව සියලු දෙනාගේම බියසක ගිහිල්ලා අද පරිභෝජනය කරනවා. ඒ වගේම ධීවරයට හොඳ මිලක් අද මස් සම්පතට ලැබෙනවා. ඒ නිසා ඒ ගැන ඩග්ලස් දේවානන්ද ගරු කැබිනට් ඇමතිතුමා මට ස්තුති කරා, ප්‍රශංසා කරා. මම එතුමාට මගේ ගෞරව ස්තුතිය, මේක තේරුම් අරගත්තේ මගේ ස්තුතිය මම මේ අවස්ථාවේදී මම ප්‍රකාශ කරනවා. ඒ නිසා මේ ධීවර අමාත්‍යාංශයේ වගකීම උතුරේ ධීවර ජනතාවගේ හදගැස්ම දන්න ඩග්ලස් දේවානන්ද මැතිතුමත්, ඒ වගේම දකුණේ සහ රටේ සියලුම ධීවර ශ්‍රේෂ්ඨය ගැන මනා පළපුරුද්දක් තියෙන රාජ්‍ය ඇමති කංචන විජේසේකර මැතිතුමා පත්කිරීම ගැන මම මහින්ද විජේසේකර මහින්ද රාජපක්ෂ මැතිතුමාට අගමැතිතුමාට මගේ ස්තුතිය මම පුද කරනවා. ඒ කියන්නේ මහින්ද විජේසේකර අපේ ධීවර කැබිනට් ඇමතිතුමා මගේ ඥාතියා, ධීවර ශ්‍රේෂ්ඨයේ උපරිම පළපුරුද්දක් තියෙන අමාත්‍යවරයෙක්, එතුමාගේ පුත්‍රරත්නයත්. අද මේ රටේ ධීවර කර්මාන්තය කරන දන්න පළපුරුද්ද පුද්ගලෙ පත් කිරීම ගැන මගේ නැවතවල මම ස්තුතිවන්ත වෙනවා. ඉතින් මම මේ ධීවර ශ්‍රේෂ්ඨයේ මේ රටේ ප්‍රධාන කර්මාන්තයක්. ඒ වගේම ආර්ථිකය උත්පාදනය කරන ප්‍රධාන කර්මාන්තයක් වගේම ආර්ථිකය උත්පාදනය කරන. ඒ නිසා මම මේ අවස්ථාවේදී මම කතා කරන්න කැමති වැඩිවෙන්න මේ ඔබලා මේ ධීවර අමාත්‍යාංශය මේ රටේ ජාතික සම්පතක්. මේ ජාතික සම්පත අපි රැක ගන්න ඕන අපේ රටේ සමස්ත ධීවර ජනතාව වෙනුවෙන්. ඒ වගේම සමස්ත පාරිභෝගිකයන් වෙනුවෙන්. රැක ගන්න නම් අපේ මේ ධීවර ශ්‍රේෂ්ඨයේ වගකීම හරියාකාරීස්ත කරන්න ඕන. පෞගේ අවුරුදු පහේ අපි වැඩ කටයුතු කරා. නමුත් මේ අමාත්‍යාංශය සහ අනුබද්ධ ආයතන පහ හරියාකාර නිසියාකාර ඒ තේරුමක් ඇති ඒ ශ්‍රේෂ්ඨය අර ශ්‍රේෂ්ඨය ගැන දැන බලපුරුද්දක් ඇති සභාපතිවරු නිලධාරීවරු පත් කරලා මේ කටයුතු ක්‍රියාත්මක කරනවා. ඉතින් විශේෂයෙන් මම කියනවා අපේ ඇමතිතුමා රාජ්‍ය ඇමතිතුමාටත් කැබිනට් ඇමතිතුමාටත් ධීවර දෙපාර්තමේන්තුව ධීවර සංස්ථා ධීවර දෙපාර්තමේන්තුව හොර ගුවාවක්. මේකේ අවුරුදු 10 15 20 මේ වැඩ කටයුතු කරන නිලධාරීවරු ඉන්නවා. මේ නිලධාරී තමයි අපේ පහුගිය ආණ්ඩු කාලේ අපේ අමාත්‍යවරු සමහර මේ කර්මාන්තය ගැන දන්නේ නැති අමාත්‍යවරු දෙපළක් කටයුතු කර අපේ අමරීර මැතිතුමත්, ඒ වගේම අපේ හැරිසන් ඇමතිතුමත්, ඒ දෙන්නාගේ දැනුමක් විදිහට නැති නිසා නිලධාරීවරු මේවා තමන්ගේ අතට අරගෙන වැඩ කටයුතු කරන්න ගත්තා. අන්න ඒ නිසා තමයි මේ ධීවර ශ්‍රේෂ්ඨයේ අපේ ධීවර ජනතාව මුදලින්ට වැඩ කරගන්න තත්ත්වයකට උදා වුණා. සෑම දෙයක්ම ධීවර අමාත්‍යාංශයට ආවම සෑම දෙයක්ම කරගන්න මුදල් දීලා කරගන්න තත්ත්වයට පත් වෙලා තියෙනවා. තාමත් ඒ තත්ත්වය යනවා. ඒක මම කියන්නේ. මේක අමතිවරු රවට්ටලා වැඩ කටයුතු කරන නිලධාරීවරු ඉන්නේ. ඒ විශේෂයෙන්ම ඔය විජේවීර කියලා ලේකම්වරෙක් හිටියා. ඒ වගේම ප්‍රසන්න ගීගණගේ අධ්‍යක්ෂ ජනරාලවරෙක් හිටියා. ඒ වගේම ගණකාධිකාරි මනෝරි, ඒ වගේම අපේ කපිල ගුණරත්න අධ්‍යක්ෂකවරු, මේ ඔක්කොම කරන්නේ ඒගොල්ලොන්ගේ අතට අරගෙන මැති අමතිවරුන්ගේ අවස්ථාවේ රටේ ජනතාවගේ අවස්ථාවේ ඉෂ්ට නොවන ආකාරයට ඒගොල්ලන්ට මිල මුදල් දෙන වැඩ කටයුතු කිරීම. විශේෂයෙන්ම අමාත්‍යාංශේ මූද කූඩලන්ට බලපත්‍ර දෙනකොට, හක්බෙල්ලන්ට බලපත්‍ර දෙනකොට, ඔකිරිස්සන්ට බලපත්‍ර දෙනකොට, මූදු කූඩල්ල බලපත්‍ර අලුත් වැඩියා කරනකොට, ලක්ෂ පහ බෝට්ටු ලියාපදිංචි කරනකොට, මෙහෙයුම් බලපත්‍ර දෙනකොට, දේශීය බලපත්‍ර දෙනකොට, ජාත්‍යන්තර බලපත්‍ර දෙනකොට, දීවර නීති මූදු වරදක් වුණාම ඒව සමතේපත් කරනකොට, මේ සෑම දෙයකින්ම මුදල් මේ නිලධාරීවරු අරගත්තා. මේ අපිට නතර කරන්න බැරි වුණා. කැබිනට් ඇමතිවරු වහගෙන තමයි කටයුතු ක්‍රියාත්මක. ඒ නිසා ඔබතුමාලා මේ ධීවර අමාත්‍යාංශය අපේ රටේ සමස්ත අපි ආදරය කරන ධීවර ජනතාවගේ අමාත්‍යාංශය කටයුතු කරන්න ඔබට මම කටයුතු කරන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම තමයි ගරු රාජ්‍ය අමාත්‍යතුමනි, මේ 2020 ප්‍රගති වාර්තාවේ මේ ප්‍රගති වාර්තා ඔක්කොම සටහන් වෙලා තියෙන්නේ අපි ආරම්භ කරපු වැඩ. අපි ආරම්භ කරපු වැඩ නිම වෙච්ච තියෙනවා. නිම කරන්න නිම කර බාගෙන කරපුව තියෙනවා, ඉතිරි කර තියෙනවා. ඉතින් අවුරුද්දක් ඇතුළත ඒ වැඩ කටයුතු නිම කරන්න බැරි වෙච්ච තියෙනවා. ඉතින් ඒ නිසා ඒක ඔක්කොම මේ ප්‍රගති වාර්තාවට ඇතුළත් කර තියෙනවා අපි ආරම්භ කරපු වැඩ. ඉතින් මම විශේෂයෙන් මතක් කරන්න ඕන අවුරුදු ගානක් මේ යුරෝපා අපි ආණ්ඩුව ගන්නකොට අපේ යුරෝපා මස් අපනයනේ තහනම් කරලා තිබුණේ. ඒ අවුරුදු පහක් විතර තහනම් කරලා තිබුණේ. අපි ගත්ත ගම මාස කීපයක් ඇතුළත ඒ විදේශීය රටව සාකච්ඡා කරලා ඒ අපනයන මාස තහනම් ඉවත් කරා. ඉවත් කරලා පස්සේ අපේ රටට විශාල ආර්ථිකයක් ගලා එන පටන් ගත්තා. ඉතින් මේ වගේ තහනම් කරපු මාස අපනයන අපි ඉවත් කරයි කියන එක මම මේ අවස්ථාවේ සතුටින් ප්‍රකාශ කරනවා. ඔව් නෑ 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 නෑ. ඉතින් ඒ වගේම තමයි විශේෂයෙන්ම අපි කියන්න ඕන අපි ආරම්භ කරා වරායවත් 2014 වැඩ නතර වී ඇති ධීවර වරාය අපේ කලමැටිය මිලියන 1200ක් මම නෑ මම එතුමාට මම බයි නෑ එතුමාට මම ස්තුති කරනවා මම මිලියන 1200ක් වේදන් කරලා මගේ ආසනේ කලමැටිය ධීවර වරාය අද වැඩ නිම කරලා තියෙනවා මාස 7ක් 8ක් කරන වැඩ නිම කරලා දැන් ඒක ජනතායි තීර පවරන්න අවශ්‍ය කොම් පහසුකම් කටයුතු වර්ගස්ස තියෙන මේ කාන්තර විදේශක මැතිතුමා මේ හොයලා බලලා කරන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා ඒ වගේම වෙල්ලමංකර වරාය 85ක් අද වැඩ නිම වෙලා තියෙනවා. ඒ වගේම අවුරුදු 30ක් යුද්ධ නිසා නතර වෙච්ච මයිලඩි වරාය යාපනයේ ඒක වැඩ හදලා නිම කරලා අපි රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමා අපි ගිහිල්ලා ජනතාව ඉදිරියට පරලා තියෙනවා. පරලා දීවර විශාල නවෝදයක් අපි උතුරු යති කරලා තියෙනවා. ඒ වගේම ගන්දර වරාය මට සන්තෝෂයි ඔබතුමා මේක සල්ලි අනුමත කරගත්ත එක ගැන අපි අපේ පහුගේ අවුරුදු පහේ මේක සක්කටා වාර්තාවල් සියල්ලම අපි සකස් කරා. නමුත් යම් යම් හේතු නිසා මුදල් ප්‍රශ්න නිසා ඇදුණා. ඔබතුමා අද ඔය රාජ්‍යමතුන් නිසා අද මේ මුදල් වෙන් කරගෙන මේ ආරම්භ කිරීම ගැන මම බොහොම සතුටු වෙනවා. බොහොම සන්තෝෂ වෙනවා. ගන්දර දීවර වරාය මිනිසුන්ගේ දැවෙන ප්‍රශ්නයක්. ඒ වරාය ගැඹුරුම් වරාය. බහුකාරික වරායකට තමයි සුදුසු වරාය. බහුකාරික වරාය. දීවර සංචාරක කොමර්ෂල් ඇතුළු වරායක් හරිගස්සන් සුදුසුම් වරායක් හැටියට දැන් ඒක සක්කටා වාර්තා හරිගස්සලා ටෙන්ඩර් ගැලවන්න උත්සාහ කරලා තියෙනවා. ඒ වගේම තමයි මම ඉල්ලීම කර නැංගුරම් පොරවල් දෙකක් මාවැල්ලේ නැංගුරම් පොරව රැකව නැංගුරම් පොරව දෙකම අනුමත කරලා ටෙන්ඩර් දීලා කටයුතු කරලා නිම වුණේ. නමුත් දැන් ඒ කටයුතු දැන් ඉතුරු ටික අපේ නාම රාජපක්ෂ මැතිතුමා පෙරේදා එදා මේ කතාවේදී ප්‍රකාශ කරා ඒ වදන් ආරම්භ කරනවා කියලා මට කිව්ව ලබන මාසේ ආරම්භ මම බොහොම සන්තෝෂ වෙනවා. අපේ කුඩා දීවරේ පොඩි බෝට්ටු ඔක්කොම ගල්පර හැපිලා කැඩෙනවා, කුඩු වෙනවා, මැරුණා ඔය තොටුපළ දෙකේ. අවුරුදු 4ක් මම මේක කරන්න ගත්තා. අපේ අමරු ඇමතිතුමා හරියෙන් කකුලෙන් ඇද්දා. නමුත් මම ඒක අතෑරියේ නෑ. කිසි දෙයක් අතෑරියේ නෑ. දීවර අමාත්‍යංශේ මට බලයක් නෑ. මට රාජ්‍ය අමාත්‍යවරයෙක් හැටියට මට තනතුරු කිසිම බලයක් තිබුණේ නෑ. ඔබතුමාට තිබුණ බලය තුන මම මේ කරනවා. අල්ල බලයක් දුන්නේ නෑ. මට බලයක් නැතුව මම හැම්පිය අපිටම මේ කටයුතු මම ක්‍රියාත්මක කරේ. ඒ වගේ වරායටික මේ කරන්න ඊළඟට මම විශේෂයෙන් මතක් කරන මිර්දිය කර්මාන්තේ මම ආස කරන කර්මාන්තේ මේ මිර්දිය කර්මාන්තේ ප්‍රථමයෙන් මම ස්තුතිවන්ත වෙනවා ඒකින් සභාපතිපත් මම පත් කර සභාපති නුවන් මැතිතුමාටත් අධ්‍යක්ෂ ජෙනරාල් නිමල් මැතිතුමා ඇතුළු නිලධාරි මණ්ඩලයට විශාල කැපවීමක් කරලා මේ මිර්දිය කර්මාන්තේ දිනු කරන්න අපි සමග එකතු වෙලා කටයුතු කරා ඒ වගේම මම කොරියාවේ ඉන්දියාවේ චීනයේ ගිහිල්ලා අධ්‍යයනය කරලා මස්ස වගාව ආරම්භ කරන්න පටන් ගත්තා ආරම්භ කරන්න පටන් ගත්තා එවම ඒ කර්මාන්ත ඉදිරියට ගෙනියන්න අපි විශේෂයෙන්ම අපි ඇත්තටම මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමාට අපි ස්තුතිවන්ත වෙන්න ඕන ඒ ජනාධිපතිතුමාට මහින්ද අමරවීර මැතිතුමා එතුමාගේ උත්සාහ සල්ලි ප්‍රමාණයක් ගත්ත මේ මිර්දිය කර්මාන්ත දිනු කරන්න අපි ආරම්භ කරා උඩවැළවේ නව ජල ජීව වගා සංවර්ධන අධික මධ්‍යස්ථාන ඉදිකිරීම කහඬ මෝදර නව මිර්දිය ස්ථාන අභිනය මධ්‍යස්ථානයේ මෘතුවෙල ජල ජීව වගා සංවර්ධන මධ්‍යස්ථාන ඉදිකිරීම මඩකලප මුහුදුවරල් මස්ස අභිනය මධ්‍යස්ථාන ඉදිකිරීම පොළොන්නරුව ජල ජීව වගා සංවර්ධන මධ්‍යස්ථානයේ වර්ග කිලෝමීටර් 7000ක ටැංකි ගහලා ගැහුවා අපි ගහලා අනුරාධපුරයේ පොළොන්නරුවට අවශ්‍ය පැටව ප්‍රමාණය ලබා දෙන්න පුළුවන් ඉදිරි කරලා තියෙනවා විෘත කරා දිස්ත්‍රික් ජල ජීවි වගා ව්‍යාප්ත කාර්යාලය ඉදි කරා මන්නාර මුහුදු කූඩල් අභිදන මධ්‍යස්ථානයක් ඉදි කරා දැනට පවතින ජල ජීවි වගා සංවර්ධන මධ්‍යස්ථානවල මස් අභිදන පහසුකම් පුළුල් කිරීම කරා දඹුල්ල මස්ස ජාන සංවර්ධන එකක් අපි ආරම්භ කරා ආරම්භ කළ විෘත කරා තිරුකුණාමලේ මිරිදීස් අභිදන මධ්‍යස්ථානය ඉදි කරා පොළොන්නරුවේ සෙවන පිටියේ විසුතුරු මස් අභිදන මධ්‍යස්ථානයක් ඉදි කරා ඒක පොළොන්නරුව අනුරාධපුරයේ විසුතුරු මස් අභිදන ලබා දෙන්න පුළුවන් ඒ වගේම හම්බන්තොට අපේ රැකව කකුළු වගාව කැප්සිටි ව්‍යාපෘතිය ලෝකේ ලංකාවේ පළවෙනි වතාවට මම කැප්සිටි ව්‍යාපෘතියක් ආරම්භ කර උද්ගලික ඉඩගම් අරන් අක්කර 60 ගානක විශාල මුදලක් වැය කරලා ඒ නීති රීති අනුව ඒ පස් වර්ග ඔක්කොම පරීක්ෂණ කළා තමයි ජල්දි සංවර්ධන අධිකාරිය මේ කරේ දැන් ඒ උරට මට කාන්තර මහත්මිය කිව්වා දැන් කිස්සෝවා කකුළු වගා කරන අමාරු ඉස්සෝවා මම කෝ මොකක් කමන්නේ මොන උනත් වැඩේ පටන් ගල ඉවරයක් කරන්නයි කියලා මම ඉල්ලීම කරා ලොකු ව්‍යාපෘතියක් ඒ වගේම තමයි අපි ආරම්භ කරා අපි අමරවිරම තුමත් මමත් ගල් බුල්ල කකුළු ව්‍යාපෘතිය අක්තර 100 ගානක ඒක වැඩ කටයුතු පටන් ගත්තේ නැහැ ඒකත් අපි හොයලා බලලා පටන් ගන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා ඒ වගේම වැවක් සමග ගමක් වැඩසටහන දීවර පියස වැඩසටහන මේ ආකාරයෙන් මිරිදිය ශේෂ්ත්‍රයේ නගා සිටවන අපි විශාල වැඩ කොටසක් අපි ආරම්භ කරා මස්ස වගාව ආරම්භ කරන්න මස්ස වගාව දැන් ආරම්භ කරලා තිනෝ මිරිදිය දීවර කාර්මිකයා තමයි ගරු ඇමතුමනි අද පිළිලක් ඇතුව ලස්සනට ඒ වැව් ජලාශවල ඒ කර්මාන්තේ කරන්න ඒ ජලාශවලට මේ 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 හොරු එනවට අර කැමලයිට් හයි කරලා පෑසර් හයි කරලා තියෙනවා හල්ල ගන්න ඒ විදිහට දියුණු කර්මාන්තය කරලා අද මේ ලංකාවේ මිරිදිය කර්මාන්තය සාර්ථක කරගෙන යනවා. නිසා ඒ වගේම අපි උතුරේ සංවර්ධනයේ මයිලඩිවරාය අපේ අවෘත්තියකේ පස්සේ වෙන කරේ නගර බෝට් යාත්‍රාංගනේ උතුරේ නවදයක් හැටියට උතුරේ බහුදින යාත්‍රා මේ නතර ගන්න තැනක් නැතුව කරේ නගර වරාය අපි සකස් කරලා කරේ නගර බෝට් යාත්‍රාංගනේ අපි නිම කරලා ජනතා ඉදිරියේ පවරන ලෑස්ති කර දුන්නා. ඒ පළාතේ ඔක්කොම කැඩਿੱච්ච බෝට්ටු ඔක්කොම සංවර්ධනය කරලා කටයුතු කරනේ එමුතුමා. දේවන එමුතුමාට තේරෙන්නේ නැහැ නේ වසාව. ඒ වගේම තමයි මන්නාරම. අපි නිල් කකුළු ව්‍යාපෘතිය ආරම්භ කරා කම්පැනි අපේ ඩිලාන් එමුතුමාගේ කම්පැනි අරන් ගිහිලා රැකියා ජීවිතේ නැතුණු ඒ යුද්ධෙන් නැතිවෙච්ච මිනිස් පිරිමින්ගේ කාන්තාවන්ට රැකියාව ලබා දෙන්න. කකුළු ව්‍යාපෘතියල දැන් 3-400ක් රැකියාව කරනවා මේ කොරෝනා ප්‍රශ්නේ තමයි මේ ඇතුලේ නැත්තම් හොඳ කර්මාන්ත නිල් කකුළු ඇමරිකාවට ගෙනියන්නේ ඔක්කොම එතින්ද ටින් කරන්නේ ටින් කරලා කෙලි ඇමරිකාවට පටවන්නේ හොඳ ව්‍යාපෘතියක් ඒ මන්නාරම ඒ වෙරෙල් තීරේ විතරයි කකුළු ඉන්නේ
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු දෙක කාලයක්
තියෙනවා මට තව විනාඩියක් දෙනවා කියලා කිව්වා ඒ වගේම රැකියාව 3000 ඒ වගේම මාදල් කර්මාන්තේ මාදල් කර්මාන්ත ගැන කියන්න ඕන මාදල් තොටුපළවල් 970ක් මේ ලංකාවටම තියෙනවා ඍජු අයිතිකාරයෝ ඉන්නවා 4000ක් විතර මේකේ අපි පහුගිය කාලේ මේක හෝටල් හදනකොට මේ මාදල් තොටුපළවල් අත්පත් කරගත්තා සමහර තැන්වල සමහර ප්‍රදේශවල එතකොට මාදල් තොටුපළ පාරම්පරික දැල් තොටුපළ ඒවට යන පාරවල් නැහැ ඉතින් ඒ නිසා අපි Google ක්‍රමයට මැනුම් කටයුතු කරලා ඉවරලා ඔක්කොම මේ රිපෝට් හරි ගස්සලා තිබුණා. ඒ ඒව දැන් පරීක්ෂණයක් කරලා බලලා ඒ නිර්ධාරණය කියලා ඒ ඒ ඒ අනුව ඒ මාදල් තොටුපළවල මායිම් ලකුණු කරන්න කටයුතු කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා අපේ දීවරය පරම්පරා පාරමිත දීවරය නිසා. ඒ වගේම තමයි අපේ දීවර සංස්ථාව ගැන කියන්න ඕන. දීවර සංස්ථාව ඔබතුමාගේ පියා දීවර ඇමතිවරයා හැටියට ඉන්නකොට මේ විදේශීය නැව් වලින් මේ දීවර මේ දීවර වරායට මාළු ගොඩ බාන. රුබර ගොඩ බානකොට 10%ක් ඒ මාළු වලින් අයින් කර මාළු වලින් 10%ක් දීවර සංස්ථාවට ගන්න අපේ ආයතන ඔබතුමත් ඒ කටයුත්ත කරා. ඒක දැන් ගැසට් මේ මේ ව්‍යවස්ථා සංශෝධනයකින් ඒක අයින් කරලා තියෙනවා. ඔබතුමා දැක්කද නැහැ නේ? මේක මම ගොන කියවන්න මට දෙන්න විනාඩි 5ක් අපේ කාලේ. ඒ නිසා මේ 10 වන කොන්දේසියට සඳහන් වන අධ්‍යක්ෂක ජනරාල්වරයා විසින් නිකුත් කරන ලබන බලපත්‍ර යටතේ විදේශීය ධීවර බෝට්ටු
ඔබතුමාගේ කාලය අවසානයි.
ඌනසයි සාමාන්‍ය වර්ගයේ මසුන් සම්පූර්ණ බරින් 10,000ක් ප්‍රමාණ ලංකා ධීවර සංස්ථාව මගින් මිලදී ගැනීමට එකගවන මිලකට එකී සංස්ථාව ලබා දිය යුතුය යන විධිවිධාන ඉවත් කිරීමට මෙම සංශෝධනයේ මාලාව මගින්
කතාව අවසන් කරන්න ගරු මහත්මයා.
ධීවර සංස්ථාව නගා සිටුවන් තමයි ඔබතුමාගේ පියා අපේ රාජ්‍යතුමාලා ඒ කටයුතු කරේ. ඒ නිසා ඒ ඒ දෙක් මේ නැවතවත ඇති කරන්න කියලා ඉල්ලා සිටමින් තව විනාඩියක් දෙන්න. අපි ආරම්භ කරා ගරු
කාලේ පිළිබඳ ගැටලුවක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමා.
ටෑන් කියන බුද්ධි මණ්ඩලයක් මම ආරම්භ කරා. බුද්ධි මණ්ඩලයක්. දීවර ශ්‍රේෂ්ඨයේ වෙනු බුද්ධි මණ්ඩලයගේ කැබිනට් ඇප්‍රූව් එකකින් ඒ බුද්ධි මණ්ඩලය අපිට අනුමත කරා ජනාධිපතිතුමා. ඒ අනුමත කරපු බුද්ධි මණ්ඩලය නිලධාරීන් 5 දෙනෙක් පත් කළා සංවර්ධන කටයුතු ක්‍රියාත්මක කරන්න. ඒක අපේ මේ
අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමා.
හරි, බොහොම ස්තුතියි මට අවස්ථාව ලබා දීම. ඉතුරු ටික මම ඇන්සර් කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා. මම ආරම්භ කරපු නිලාර්ථික වැඩපිළිවෙල සියල්ලක්ම මේ පොතේ ඇතුළත් වෙනවා. ඒ පොතත් මම ඇන්සර් කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා.
ගරු මනෝ ගණේෂන් මන්ත්‍රීතුමා, ඔබතුමාට මිනිත්තු 14ක කාලයක් තියෙනවා.
ඔය 14 වුණේ කොහොමද? අපේ සභාපතිතුමනි, අවාසනාවට මිතුව අපේ ඇමතිතුමා කබලි කර්මාන්ත ඇමතිතුමා සභාවේ සිටි කියලා. ඔව්, අද දෙබල භාෂාවෙන් අතර කීපයක් කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ. பெருந்தோட்ட துறை என்று சொல்லப்பட்டாலும் கூட அத்துறைக்குள்ளே இருக்கக்கூடிய உழைக்கும் தொழிலாளர்களை கை கழுவி விட்டு மறந்துவிட்டு இந்த துறையை ஒருபோதுமே அபிவிருத்தி செய்ய முடியாது என்பதை அனைவரும் ஏற்றுக்கொள்வார் நினைக்கின்றேன். ஆளுங்கட்சி ஏற்றுக்கொள்வார் நினைக்கின்றேன். அரசாங்கம் ஏற்றுக்கொள்ள வேண்டும். இந்த சந்தர்ப்பத்தில் ஒன்று கூற வேண்டும். தோட்ட தொழிலாளர்களை பொறுத்தவரையிலே இன்று தனியார் நிர்வாகத்துக்கு இருக்கக்கூடிய ஏறக்குறைய 22 நிறுவனங்களால் அவர்கள் அந்த நிறுவனங்களால் நிர்வகிக்கப்படும் தோட்டங்களில் அவர்கள் பணிபுரிகிறார்கள். தவிர இன்னும் 3 அரசாங்க நேரடி நிர்வாகத்திற்குரிய 3 நிறுவனங்களும் இருக்கின்றன. அதில் ஒன்று இப்பொழுது நண்பர் மைந்தான் அலுத்கமிகே அவர்களது அமைச்சுக்கு கொண்டு செல்லப்பட்டிருந்தாலும் கூட ஏனைய 2 இப்பொழுது பெருந்தோட்ட அமைச்சுக்கிலே தான் இருக்கின்றது நினைக்கின்றேன். ஆக ஒட்டுமொத்தமாக 22 நிறுவனங்கள், 22 தனியார் நிறுவனங்கள், இருக்குன்னு நினைக்கின்றேன். ஆனாலும் கூட இந்த தனியார் நிறுவனங்களுக்கு இடையே கூட இன்னும் பல நிறுவனங்கள் உள்குத்தொகைக்கு வழங்கப்பட்டிருக்கின்றன. அந்த 22 நிறுவனங்களும் கூட நிலங்கள் அனைத்துமே அரசாங்கத்தின் நிலங்கள், மக்களின் நிலங்கள் நிறுவனங்களுக்கு குத்தகைக்கு வழங்கப்பட்டிருக்கின்றன. இந்நிலையிலே அந்த நிறுவனங்களும் கூட அதுக்குள்ளே பல நிறுவனங்கள் இப்பொழுது செயல்பட்டுக் கொண்டிருக்கின்றன. ஆகவே ஒட்டுமொத்தமாக எத்தனை நிறுவனங்கள் இப்பொழுது ஒட்டுமொத்தமாக இந்த தனியார் ஆர்பிசி சொல்லக்கூடிய இந்த தனியார் பெருந்தோட்ட நிறுவனங்களாக செயல்பட்டுக் கொண்டிருக்கிறார் என்பதை அரசாங்கம் எங்களுக்கு அறிவிக்க வேண்டும் என்று கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அமைச்சர்கள் அறிவிக்க வேண்டும் என்று. பல இடங்களில் பெயர் தெரியாத நிறுவனங்கள் கூட திடீரென்று பல தோட்டங்களை நிர்வாகம் செய்வதை பார்க்கின்றோம். அது ஒன்று. இந்த எதிர்வரும் ஜனவரி மாதத்திலிருந்து தோட்ட தொழிலாளர்களுக்கு நாட் சம்பளமாக 1000 ரூபாய் தருவதாக பிரதமர் அவர்கள் மகிழ்ச்சிகரமான செய்தியை எங்களுக்கு அறிவித்திருக்கின்றார். சந்தோஷம். அந்த 1000 ரூபாய் என்பது கட்டாயமாக அடிப்படை சம்பளமாக இருக்க வேண்டும் என்பதை நாங்கள் விரும்புகின்றோம், எதிர்பார்க்கின்றோம். ஏனைய படிகள் எல்லாம் சேர்த்து வரும் வேளையிலே அடிப்படை சம்பளமாக இந்த 1000 ரூபாய் வழங்கப்பட வேண்டும் என்பதை நான் விரும்புகின்றேன். அரசாங்கம் இருக்கக்கூடிய பலரும் கூட அதை விரும்புவார் நம்பிக்கை எனக்கு இருக்கின்றது. எங்களது ஆட்சி காலத்திலே பல்வேறு காரியங்களை நாங்கள் மலையக மக்களுக்கும் தோட்டத்தொழிலாளர்கள் செய்திருக்கின்றோம். காணி வழங்கியிருக்கின்றோம், தனி வீடு கட்டி கொடுத்திருக்கின்றோம், அந்த வீட்டு குடியிருப்புகள் எல்லாம் கிராமங்களாக அறிவித்திருக்கின்றோம், பிரதேச சபைகளை பெற்றுக் கொடுத்திருக்கின்றோம், மலையக அதிகார சபை ஒன்று உருவாக்கி இருக்கின்றோம், பல காரியங்களை பண்ணியிருக்கின்றோம். செய்ய முடியாத ஒரு காரியம்தான் இந்த நாட் சம்பளம் என்பதை 1000 ரூபாய் தர முடியாமல் போய்விட்டது. அது காரணம் இருக்கின்றது. திரைச்சேரியிலிருந்து ஏறக்குறைய 600 மில்லியன் ரூபாய்களை நாங்கள் தேயிலை சபைக்கு டீ போர்டுக்கு பெற்று தந்தும் கூட அன்றைய பெருந்தோட்டத்துறை அமைச்சர், இன்றைய ஒரு அமைச்சர், ஒரு கனவான ஒரு அமைச்சர் இருக்கின்றார் தெரியும், இன்றைய அமைச்சர் ஒரு கனவான அமைச்சர் எனக்கு தெரியும், அந்த கனவான் தரம் அன்றைய அமைச்சருக்கு இருக்கவில்லை, நவீன நாயகம் இருக்கவில்லை தெரியும். அந்த காரணத்தினாலே அவர் அன்று அவர் சகோதரங்களோடு இருந்தாலும் கூட இருக்காத காரணத்தினாலே இன்று எங்களுக்கு அந்த தோட்டத்துறையாளர்களுக்கு 1000 ரூபாய் தர முடியாமல் போய்விட்டது. அதை இன்றைய அமைச்சர் கவனத்தில் எடுத்துக்கொண்டு பெருந்தோட்ட தொழில்துறை துறை வளர்ச்சி அடைய வேண்டும் என்றால் தொழிலாளர்களும் வாழ வேண்டும் என்பதை மனதில் கொண்டு அன்றைய பெருந்தோட்ட தொழில்துறை அமைச்சர் நவி திசாநாயகவுக்கு இருக்காத அந்த கனவான் சிந்தனை இன்றைய அமைச்சர் ரமேஷ் பத்ரன் அவருக்கு இருக்கும்படி நம்பிக்கையில்தான் நிச்சயமாக அவர் அதை நிச்சயமாக தொழிலாளர்களுக்கு அந்த பிரதமர் உதயளித்த அந்த 1000 ரூபாய் நாட் சம்பளத்தை அடிப்படை சம்பளமாக விட்டு தருவார் நம்பிக்கை எனக்கு இருக்கின்றது. அதை எதிர்பார்ப்பு வெளிப்படுத்த விரும்புகின்றேன். அதே வேளையிலே கடந்த எங்கள் ஆட்சி காலத்தில் நாங்கள் தரவில்லை செய்யவில்லை என்று சொல்லிக்கொண்டு இன்று அது ஒத்திவைக்க முடியாது. அன்று தவறு செய்த காரணத்தினால்தான் இன்று நாங்கள் ஆட்சியில் இல்லை. பல நல்ல விஷயங்கள் ஒரு தவறும் இருக்கின்றது, அதுதான் அது. ஆக இன்று அதை நடப்பு நம்பிக்கை எனக்கு இருக்கின்றது. ஆனாலும் கூட ஒன்று சொல்ல வேண்டும், பிரதமர் அவர்கள் 1000 ரூபாய் என்ற அந்த தொகை அறிவித்த உடனே அன்றைய தினமே கூட இணையதளம் மூலமாக இந்த பெருந்தோட்ட தொழில்துறை சம்மேளனம் தலைவரும் பேச்சாளரும் ஒரு ஊடகமான நடத்தி நாங்கள் 1000 ரூபாய் தரமாட்டோம், எங்களுக்கு தெரியாது, அரசாங்கம் எங்களோட பேசவில்லை, முடியாது சொல்லிவிட்டார்கள். அரசாங்கத்தின் பொறுப்பு, சொன்னதை வாங்கித்தர வேண்டிய பொறுப்பு அரசாங்கத்தில் இருக்கின்றது, அதற்கான அதிகாரம் இருக்கின்ற செய்வார் நம்பிக்கை எனக்கு இருக்கின்றது. அதே வேளை சொல்ல விரும்புகின்றேன், ரமேஷ் பத்ரன் நண்பர், நல்ல அமைச்சர், கனவான் துறை கனவான் சிந்தனை கொண்டவர், அவருக்கு நன்றாக தெரியும். தென்னிலங்கையில் உங்களுக்கு தெரியும், தெற்கிலே உள்ள பெருந்தோட்டங்கள் எல்லாம் பெரும்பாலும் சிறு தோட்டங்களாக இருக்கின்றன, ஸ்மால் ஹோல்டர்ஸாக இருக்கின்றன. பெருந்தோட்டத்தை எடுத்துக்கொண்டு பார்த்தால் நிலங்களை பார்த்தால் 75 வீதம் நிலம் இருப்பது ஆர்பிசி என்ற தனியார் நிறுவனங்களுக்கு தான், 25 வீதம் நிலம் தான் சுமார் சிறுதோட்ட நிலங்களாக இருக்கின்றன. ஆனால் பார்த்தால் வருமானத்தை பார்த்தால் 80 வருமானத்தை பார்த்தால் 75 வருமானம் வருவது சிறு தோட்டங்கள் மூலமாகத்தான், 80 மூலமாகத்தான். ஆனால் அந்த 75 நிலத்தை கொண்டிருக்கக்கூடிய மண்ணை ஆக்கிரமித்துக் கொண்டிருக்கக்கூடிய அந்த நிறுவனங்களின் மூலமாக வரும் வருமானம் என்னமோ குறைவாக இருக்கின்றது. ஆகவே தான் எதிர்காலத்தில் இந்த தொழில்துறை வளம் பெற வேண்டும் என்றால், அங்கே உழைக்கக்கூடிய தோட்ட தொழிலாளர்களின் வாழ்க்கை வளம் பெற வேண்டும் என்றால், அது மூலமாக நாடு வளம் பெற வேண்டும் என்றால், தேயிலை ஏற்றுமதி அதிகரிக்கப்பட வேண்டும் என்றால், மத்திய வளநாட்டிலும் பெருந்தோட்ட நிறுவனங்கள் கீழக்கூடிய அந்த நிலங்கள் காணிகள் சிறு தோட்டங்களாக மாற்றப்பட்டு அவை அங்கே காலங்காலம் உழைத்துக் கொண்டு உழைப்பின் மூலமாக அத்தொழில்துறை சம்பந்தமான அனைத்து அளவு அறிவையும் பெற்றக்கூடிய தொழிலாளர் குடும்பங்களுக்கு பிரித்து வழங்கப்பட்டது மூலமாக அவர்களை மையப்படுத்திக் கொண்டு உள்வாங்கிக் கொண்டு தொழில்துறையை வளர்க்க வேண்டும் என்று கேட்டுக் கொள்ள விரும்புகின்றேன். தெரியும், இப்பொழுதும் கூட பல தோட்டங்களிலே அவுட்வர்ட் டெவலப்மெண்ட் சொல்லிக்கொண்டு, குரோன்னு சொல்லிக்கொண்டு, குரோத் சொல்லிக்கொண்டு, வெளிவாரி பயிற்சி என்று சொல்லிக்கொண்டு, மாயிர என்று சொல்லிக்கொண்டு பல நிறுவனங்கள் இப்படி நடத்திக் கொண்டுதான் இருக்கின்றார்கள். அதில் எப்படி செய்கின்றார்கள், தொழிலாளர்களை பிடித்து அவர்களுக்கு கான்ட்ராக்ட் அடிப்படையிலே, ஒப்பந்த அடிப்படையிலே சில தோட்டங்களை, சில காலித்துறைகளை வழங்குகிறார்கள். வழங்கி அவர்களின் முழு உழைப்பு உழைக்க செய்து அவர்கள் வளமையாக செய்த வேலைகள் முடித்த பிறகு இந்த தங்களுக்கு வழங்கப்பட்ட காலித்துறைகள் அவர்கள் உழைக்க செய்து அந்த உழைப்புக்கு அவர்கள் இடிஎஃப் இல்லை, இபிஎஃப் இல்லை, உழைக்க செய்து அது மூலமாக வரக்கூடிய அந்த கொழுந்து அல்லது அந்த விளைபொருளை தங்கள் தொழிற்சாலைக்கு பெற்றுக்கொண்டு லாபம் சம்பாதிக்கின்றார்கள். அது விதமான சுரண்டலாக இருக்கின்றது. கார்ல் மார்க்ஸ் முதல் தந்தை பெரியார் வரை சொன்ன தொழில் சுரண்டலாக இருக்கின்றது, உழைப்பு சுரண்டலாக இருக்கின்றது. அதேவேளையிலே அந்த தொழிலாளர்களும் கூட அடிவேளாக தான் இருக்கின்றார்கள். ஏதோ ஒரு சந்தர்ப்பத்தில் அவர்களால் அந்த கம்பெனிகளுக்கு அவர் சொல்லுகிற விலைக்கு அந்த குழந்தை அந்த விளைபொருளை பயிரை தர முடியாவிட்டால் அவர் உடனடியாக விலத்தி எடுத்துவிட்டு வேறு நபர்களை போட்டு விடுவோம் என்று பயமுறுத்தலுக்கு உள்ளாகி இருந்தார்கள். அது அடிமை சாசனமாக இருக்கின்றது. அப்படி அல்லாமல் அரசாங்கமே நேரடியாக காணிகளை பிரித்து தொழிலாளர்களுக்கு குத்தகைக்கு வழங்க வேண்டும் என்று கேட்க விரும்புகின்றேன். அவர்கள் யார்? இலங்கை மக்கள், அவர்கள் அனுபவசாலிகள். தொழில்துறையை வளர்த்தெடுத்து இலங்கை தேயிலை, சிலோன் டீ என்ற அந்த பார்வரிமிக்க பெருமிக்க பெயரை மீண்டும் அந்த கொடிய உலக மட்டத்திலே நாட்டு கொடிய அளவுக்கு தொழில்திறமை வாய்ந்தவர்களாக இருக்கின்றார்கள். ஆகவே அரசை விட்டுவிட்டு இன்னவாத வேதங்களை விட்டுவிட்டு அவர்களையும் பங்காளிகளாக கொண்டு அரசாங்கம் நேரடியாக நிலங்களை குத்தகைக்கு வழங்கினால் அது போதும். கம்பெனிகள் வழங்கினால் அந்த கம்பெனிகள் யார்? அவர்கள் நிலங்களை பெற்றிருப்பது குத்தகைக்கு தான். குத்தகை பத்தடைந்தவன் ஜனதா ஆண்டு இடம் ஆண்டுவது என்ன ஜனதா பத்துக்கம் ஜனதாவிட ஆண்டுவ இடம் பத்திரத்துனான் அவர்களையும் உள்வாகிக் கொண்டு பங்காளிகளாக கொண்டு இந்த தொழில்துறை திறக்குமானால் நிச்சயமாக தொழில்துறை வளரும். உங்கள் ஆட்சி காலத்திலே, உங்களது பதவி காலத்திலே தேயிலை பெருந்தோட்ட தொழில்துறையின் உற்பத்தியை வளர்ச்சியை சிறந்த முறையிலே பல மடங்கு அதிகரிக்கக்கூடிய நிலைமை உருவாக நம்பிக்கை இருக்கின்றது. செய்யுங்கள் நிச்சயமாக. அப்படி செய்யப்படும் பொழுது அந்த தோட்ட தொழிலாளர்களும் தொழிலாளர்களாக இருக்காமல் கிராமவாசிகளாக மாறுவார்கள், மாற வேண்டும். பல இடங்களுக்கு தெரியும், தொழிற்சங்கங்களை நடத்திக்கொண்டு தொழிற்சங்க ராஜ்யம் நடத்துகிறார்கள். இனிமேல் தொழிற்சங்கத்துக்கு தேவையில்லாமல் போய்விடுவாங்க. தொழிற்சங்கம் நடத்தி ஏழு தொழிலாளர்களிடமிருந்து மாதா மாதம் சந்தா சம்பாதிக்கும் அந்த அரசியல் இல்லாமல் போய்விடும். தேவையில்லை, அது காலம் முடிந்துவிட்டது. அவர்கள் கிராமவாசிகளாக மாறுவார்கள். மாறி மலையகத்திலே தமிழ் கிராமவாசிகளும் சிங்கள கிராமவாசிகளும் இளைஞர்களாக வாழக்கூடிய ஒளிமன் எதிர்காலம் உருவாக இருக்கின்றது, உருவாக வேண்டும். ஆகவே தொழிற்சங்க அரசியல் நடத்தி சந்தா வாங்கி காலங்கள் அடிமைகளாக வைத்திருந்து ஒரு பக்கம் தொழிற்சங்க வியாபாரிகள் அவர் அடிமைகளாக வைத்திருக்கின்றார்கள், மறுபுறத்திலே கம்பெனிகள் அடிமைகளாக வைத்திருக்கின்றார்கள். பாருங்கள், நூரலியா மாவட்டம், கண்டி மாவட்டம், மாத்தளை மாவட்டம், அத்தபரி மாவட்டம், கேகாலை மாவட்டம், கழுத்தறை மாவட்டம், எனது குழு மாவட்டத்தின் அவிசாவாலை பகுதி, பல பகுதிகள் நடந்து கொண்டிருக்கின்றது. பெருந்தோட்டங்கள்லாம் அதை நீங்கள் கவனத்தில் எடுக்க வேண்டும் கேட்டு விரும்புகின்றேன். அதை அடுத்து மணி அத உத்திரநகர மியகியாயவர் யுத்த இமகிய சமர சம்பந்தவ பிரச கத்திவள தீனம் சம்பந்தம் வகை அதாசகியான் உத்திரநகரீரை சமரிமகியானே கொடிசாமி தான் நமக்கியாக பிரதிபதி கதாகரகன சபரிமனவை ஏக கரண்ட காரணாவ அத கொடி சங்கிதானே தாளம் சங்கிதான கரகண்ட நமத் அத லோக குத்தனவத் யுத்த மியகியாயவர் ஏய சட்டங்காரி வேண்ட போல்வாங்க, சாமானிய ஜனதா வேண்ட போல்வாங்க, ஏ சமரீமன் அவஸ்தா தீலா தீன தீனவாம். அப்ப ரெண்டத்துல பிள்ளையா இருக்கிற දැන් මේ රටේ පවතින සිංහල දෙමළ ජනතාව අතර තියෙන වෛරය විරස අඩු කරලා එකම ලංකා කියන අර සංකල්පය යටතේ එකතු කිරීම බලා රට ගමන් කරන්න උඩට බලාපොරොත්තු වෙනවා. මොකද දකුණේ ඇත්තකේ 89 කරලා තිබුණා. මොකද ඒක නම් කරේ? ඒකලත් ශ්‍රී ලංකා අවදාවට විරුද්ධව පොලිසියට විරුද්ධව යුද්ධ කරා මරා දැම්මා. මේ පාර්ලිමේන්තුවේ බෝම්බ ගෙනාවා. දලදා මන්දිරයට පාර දුන්නා. උනානේ නැහැ කියලා කවුරු කියන්න පුළුවන්ද? උනානේ ඒවා. ඒකලන් කවුද? ඔයා සමහර කියන්න පුළුවන් ඒකලන් කරලි කරු කියලා. උත්තරේ දෙගරේ ත්‍රස්තවාදී කියලා කියනවා. මම පිළිගන්නේ නැහැ ඒක. ත්‍රස්තවාදී කියන්නේ මොකද්ද? නීතිය අනුකූල පත්වච ආණ්ඩුවට විරුද්ධව අවිය අතර ගත්තනම් ත්‍රස්තවාදී තමයි.
කාලය අවසන්යි මන්ත්‍රී.
ඒක ප්‍රතිපත්ති වැඩ වෙන්න පුළුවන්. දැන් බලන්න EPDP තියෙනවා. EPDPට LTT අතර වෙනස්කම් තියෙනවා. ප්‍රොට් නායකයෙ මෙතන මන්ත්‍රීවලා ඉන්නවා. තෙලෝ නායකයෙ මන්ත්‍රීවලා ඉන්නවා.
අවසන් කරලා.
ඒ අතර ප්‍රශ්න තියෙනවා. ඒ වගේ JVPට LTT අතර වෙනස්කම් තියෙනවා. ඒක ප්‍රශ්නයක් නමට. මම කියන්න හදන්නේ අවිය අතර ගත්තා. ඒ පදනම කරගෙන බලුවා නම් ඔකම එකයි. ඒ නිසා මේ අවස්ථාවේදී ඒක තානම් තවමත් තියෙන නිසා ඒක පිළිගන්නවා. ඒ නිසා ඒක මත කරගෙන ඒක LTT සංවිධානය අවසන් වෙන සටන් කරා කියලා කාරණා පදනම් කරගෙන සාමාන්‍ය ජනතාව
තමයි මන්ත්‍රීතුමා අවසන් කරන්න.
තවත් උසහන කරන්න එපා. දකුණේ අම්මලන තාත්තලට අයියලක ලංගල මල්ලීට තමිල්නාඩු තමුන්ගේ ඥාති මියගිය අයව සමාන දින අවස්ථාව උත්තරේ අම්මලන ලබා දෙන්න කියලා කියන්න ඕන. සමරන්නේ කාටද සමරන්නේ? සමරන්නේ ඒ කාලේ මේ වගේ පොලිසිය මරපු අමුදා මරපු පළල් බෝම්බ ගෙනාවපු අද සමරන්නේ මට දන්නවා. ප්‍රතිපත්ති කරු පිළිගන්නේ නැහැ.
අවසන් කරන්න ගරු මාතෘකාව කාලය අවසන්යි.
උත්තර දවකේ වෙනස්කම් පෙන්වන්න එපා. ආණ්ඩුව තමයි කියන්නේ. එකපාරට නීතිය
කියලා.
අපි පිළිගන්න හොඳයි. එක රීති කියන එක මට දන්නේ නැහැ. නමුත් හොඳයි ඒක. සංකල්ප හොඳයි. එකපාරට රකෝ ටියුෂන් ගන්න ඕන නැමඩ. මට මම පිළිගන්න එකපාරට තෝන්න තියන්න ඕන. නමුත් නීතිය දෙන කෙනා දන්නේ නැහැ. නමුත් එහෙම කියන අය ඇයි? උත්තර වෙන නීතියක් තියන්නේ. එතකොට මේ නීතියක් තියන්නේ. ඒක තේරුම් ගන්න ඕන. ඒ නිසා
අවසන් කරන්න මාතෘකාව කාලය පිළිබඳ
ගැටලු. ප්‍රබල ඇමති වරුන් කල්පනා කරලා බලන්න ඕන. පදනම් කරගන්න එපා. පොඩ්ඩක් කියන්න පදනම් කරගන්න එපා මේක. මේ පදනම් කරගෙන නැවත මේ රටේ විරසක් ගෙඩ අවස්ථාව දවා දෙන්න එපා. උත්තරේ දැගෙනහිරේ ජීවත් වෙන මිනිසුත් ශ්‍රී ලාංකිකයෝ අපේ රටේ මිනිස්සු තේරුම් ගන්න ඕන. අපි තමයි ආණ්ඩුව තමයි කියන්නේ එකම රට කියලා. අපිත් එකම රට කියලා කියනවා. කියපු ආණ්ඩුව අනිත් පැත්ත ඇරලා දකුණේ සමරට සීකරන්න පුළුවන් සමරන්න පුළුවන් මේ මාසේ නවම්බර් මාසේ 1989 මැරිච්ච මියගිය අයව ජනතා විමුක්ති පෙරමුණ සමරයි
අවසන් කරන්න මන්ත්‍රීතුමා
71 ගිය අයව අප්‍රමා සමරනවා සිදු වෙන මේක එයි ඒ අවස්ථාව
මන්ත්‍රීතුමා
උත්තරයක් දෙන්නේ නැහැ කියලා ප්‍රශ්න කරලා ඒක කල්පනා කරන්න කියලා කියමින් නවතිනවා කොහොම ස්තුතියි
ස්තුතියි